એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આજના આ સત્રમાં સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું યુનિવર્સિટીઓ વિશે, મતલબ એવી સંસ્થાઓ જે આપણામાંથી ઘણાના જીવનનો ક્યારેક ને ક્યારેક હિસ્સો રહી છે અથવા કદાચ ભવિષ્યમાં બનશે.
હા, અને આપણે ડેવિડ પાલફ્રેમન અને પોલ ટેમ્પલના પુસ્તક યુનિવર્સિટીઝ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન એના વિચારો પર થોડી ઊંડી નજર નાખીશું.
બરાબર, અને આ વિષય મને લાગે છે આજે બહુ જ સુસંગત છે. યુનિવર્સિટીઓ હવે ખાલી ડિગ્રી આપવાનું કામ નથી કરતી, ખરું ને?
ના, બિલકુલ નહીં. તેમના હેતુ શું છે, એમનો સમાજમાં રોલ શું છે, એમને ચલાવે કોણ, પૈસા ક્યાંથી આવે છે, આ બધા સવાલો છે ને સતત પૂછાતા રહે છે. અને આ પુસ્તક એમ કહી શકાય કે આ જે જટિલ સંસ્થાઓ છે ને એના મૂળ સુધી પહોંચવામાં, ખાસ કરીને એમના બદલાતા રોલ અને લક્ષ્યોને સમજવામાં આપણને મદદ કરે છે.
તો ચાલો લેખકોથી શરૂઆત કરીએ. પહેલા ડેવિડ પાલફ્રેમન, એ ઓક્સફર્ડની ન્યૂ કોલેજના બર્સર છે.
બર્સર એટલે?
એટલે ત્યાંના મુખ્ય નાણાકીય અને વહીવટી અધિકારી અને સાથે સાથે ઓક્સફર્ડ સેન્ટર ફોર હાયર એજ્યુકેશન પોલિસી સ્ટડીઝ એટલે કે OCHEPS એના ડિરેક્ટર પણ છે.
ઓ, એટલે વહીવટી અનુભવ ઘણો.
હા, અને એમની પાસે કાયદો અને અર્થશાસ્ત્રનું જ્ઞાન પણ છે, એટલે એમને યુનિવર્સિટી ચલાવવામાં જે રોજબરોજની તકલીફો આવે, ખાસ કરીને પૈસાની અને મેનેજમેન્ટની, એની સારી સમજ છે. એકદમ પ્રેક્ટિકલ દ્રષ્ટિકોણ છે એમનો.
અને બીજા લેખક છે પોલ ટેમ્પલ. એ એકેડેમિક છે, સંશોધક, યુનિવર્સિટી કોલેજ લંડનના ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનમાં ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાપનના રીડર એમેરિટસ છે.
એટલે એમનો ફોકસ સંશોધન પર વધુ?
હા, એમનું કામ યુનિવર્સિટી ગવર્નન્સ એટલે કે શાસન, પછી આંતરરાષ્ટ્રીય સ્તરે ઉચ્ચ શિક્ષણની સરખામણી, એ બધા પર છે. એમનો અભિગમ વધુ થિયોરેટિકલ એટલે કે સૈદ્ધાંતિક અને માળખાકીય કહેવાય. એ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે, એના મૂળ સિદ્ધાંતો શું છે, એ જુએ છે.
એટલે આ બહુ રસપ્રદ કોમ્બિનેશન થયું. એક વ્યક્તિ જે રોજબરોજના સંચાલનમાં છે અને બીજા જે મોટે ચિત્રનું વિશ્લેષણ કરે છે.
બરાબર, અને એટલે જ આ પુસ્તક અલગ પડે છે. એ યુનિવર્સિટીને ખાલી સિદ્ધાંતોના ચોપડા તરીકે નથી જોતું,
પણ એક જીવતી જાગતી સંસ્થા તરીકે જુએ છે, જે સંઘર્ષ પણ કરે છે અને એનો અસલી રોલ શું છે અને એને કઈ રીતે નિભાવવાની કોશિશ કરે છે એ સમજાવે છે.
એકદમ સાચું. આ પુસ્તકનું મુખ્ય કામ જ એ છે કે એ આધુનિક યુનિવર્સિટીની જે ગૂંચવણ છે, જે જટિલતા છે, એને ખોલીને બતાવે. આપણે શું છે કે ઘણીવાર યુનિવર્સિટી વિશે બહુ સીધી સાદી છાપ બનાવી લઈએ છીએ.
હા, કાં તો એ જ્ઞાનનું મંદિર છે
અથવા તો નોકરી અપાવતી ફેક્ટરી. પણ લેખકો કહે છે કે ભાઈ, વાસ્તવિકતા આના કરતાં ઘણી વધારે પેચીદી છે. યુનિવર્સિટીની અંદર જ કેટલી અલગ અલગ ફિલોસોફીઓ, કેટલા દબાણો કામ કરતા હોય છે.
અને પુસ્તકનો જે મુખ્ય મુદ્દો કહી શકાય એ કદાચ એ છે કે આજની યુનિવર્સિટી એકદમ વિરોધાભાસી જગ્યા છે.
કઈ રીતે?
જુઓ, એક બાજુ એની પાસે સદીઓ જૂની પરંપરા છે, આદર્શો છે, જ્ઞાન માટે જ્ઞાન, સત્યની શોધ,
આઇવરી ટાવર જેવી વાત.
હા, અને બીજી બાજુ અત્યારની દુનિયાના ભયંકર દબાણ છે. અર્થતંત્રમાં ફાળો આપો, છોકરા છોકરીઓને નોકરી માટે તૈયાર કરો, દુનિયાભરની યુનિવર્સિટીઓ સાથે હરીફાઈમાં ઉતરો.
એટલે પુસ્તક કહે છે કે યુનિવર્સિટીને સમજવી હોય તો એને કોઈ એક ખાનામાં ન મૂકી શકાય.
બરાબર.
એ એક જ સમયે વિદ્વાનોનો સમુદાય પણ છે,
એક મોટો કોર્પોરેટ બિઝનેસ પણ છે,
સરકારના લક્ષ્યો પૂરા કરવાનું સાધન પણ છે,
અને લોકોના પોતાના સપના પૂરા કરવાનું પ્લેટફોર્મ પણ, બધું જ એક સાથે.
એટલે જ આ પુસ્તકે મૂળભૂત સવાલ પૂછે છે, આજે યુનિવર્સિટીનો અસલી હેતુ શું, એનો સાચો રોલ શું છે.
હા, અને આ જે નવા પ્રવાહો આવ્યા છે, માસિફિકેશન એટલે કે લાખો વિદ્યાર્થીઓનું ભણવા આવવું, અને બજારીકરણ એટલે કે શિક્ષણમાં માર્કેટના નિયમો લાવવા, એની સાથે યુનિવર્સિટી કઈ રીતે કામ પાર પાડી રહી છે,
અને શું આ બધા દબાણો વચ્ચે એ પોતાનું જે મૂળ કામ છે, જ્ઞાન બનાવવું અને ફેલાવવું, એ જાળવી રાખી શકે છે. લેખકોની દલીલ એવી છે કે યુનિવર્સિટીની સફળતાનો આધાર જ એના પર છે કે તે આ અંદરના વિરોધાભાસોને કેટલી સારી રીતે મેનેજ કરી શકે છે. એ એક સાથે આઇવરી ટાવર પણ કેવી રીતે રહી શકે અને ઇકોનોમિક એન્જિન પણ કેવી રીતે બની શકે, આ જ મોટો પડકાર છે.
આ વાત ખરેખર વિચારવા જેવી છે. તો ચાલો પુસ્તકના જે મુખ્ય વિચારો છે એમાં થોડા ઊંડા ઉતરીએ. પહેલો જ સવાલ જે પુસ્તક ઉઠાવે છે, યુનિવર્સિટી એટલે શું?
અને જવાબ?
કોઈ એક જવાબ નથી.
હા, લેખકો કહે જ છે કે કોઈ એક મોડલ નથી જે બધે લાગુ પડે. કોઈક માટે એ જ્ઞાનની શોધનું સ્થળ છે, પેલું આઇવરી ટાવર. કોઈક માટે પ્રોફેશનલ્સ તૈયાર કરવાનું ટ્રેનિંગ ગ્રાઉન્ડ.
કોઈ એને આર્થિક વિકાસનું એન્જિન ગણે તો કોઈ વળી સમાજની ટીકા કરવાનું, ચિંતન કરવાનું મંચ.
અહીં અલગ અલગ મોડલ્સની વાત આવે છે, જેમ કે જર્મન હમ્બોલ્ટિયન મોડલ,
જ્યાં રિસર્ચ અને ટીચિંગ સાથે ચાલે.
પછી બ્રિટિશ ઓક્સફ્રિજ મોડલ, જે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ પર ભાર મૂકે.
અને અમેરિકન લેન્ડ ગ્રાન્ટ મોડલ, જે સમાજ સેવા અને જ્ઞાનના વ્યવહારિક ઉપયોગ પર ફોકસ કરે. પણ લેખકોનું કહેવું છે કે આજની યુનિવર્સિટી એ તો આ બધાનું મિશ્રણ છે, એક હાઇબ્રિડ સંસ્થા, એટલે એનો રોલ પણ એક નથી પણ અનેક છે.
અને આ સમજવા માટે છે ને થોડો ઇતિહાસ જોવો પડે. યુનિવર્સિટીઓ કંઈ આજે નથી બની, એમનો ઉદય થયો મધ્યયુગીન યુરોપમાં, બલોગના, પેરિસ, ઓક્સફર્ડ.
ત્યારે કેવી હતી?
ત્યારે એ માસ્ટર્સ અને સ્ટુડન્ટ્સના સેલ્ફ ગવર્નિંગ કોર્પોરેશન જેવી હતી. ચર્ચ અને રાજા બંનેથી થોડી ઘણી સ્વતંત્ર.
પછી
19મી સદીમાં જર્મનીમાં રિસર્ચ પર ફોકસવાળી યુનિવર્સિટીઓ આવી. યુકે યુએસમાં લિબરલ આર્ટ્સની પરંપરા વધી. અને બીજા વિશ્વયુદ્ધ પછી તો જાણે ધડાકો થયો. ઉચ્ચ શિક્ષણમાં ભણનારાની સંખ્યા એટલી વધી ગઈ કે એને મેસિફિકેશન કહેવાયું.
એટલે કે મુઠ્ઠીભર લોકો માટે નહીં પણ મોટા સમુદાય માટે શિક્ષણ ઉપલબ્ધ બન્યું.
બરાબર. આ આખો ઇતિહાસ એ બતાવે છે કે યુનિવર્સિટી હંમેશા બદલાતા સમાજ સાથે કદમ મિલાવતી આવી છે, અનુકૂલન સાધતી રહી છે. આજે જે પડકારો દેખાય છે ને, ભંડોળના, સ્વાયત્તતાના, હેતુના, એ આ લાંબી સફરનો એક નવો મુકામ છે બસ.
હવે વાત કરીએ યુનિવર્સિટીના ધબકાર જેવા લોકોની, એટલે કે પ્રોફેસરો, લેક્ચરરો, જેમને આપણે શિક્ષણવિદો કહીએ, અને વિદ્યાર્થીઓ.
હા, શિક્ષણવિદો જ તો મુખ્ય કામ કરે છે ભણાવવાનું અને સંશોધન કરવાનું.
અને એમના માટે શૈક્ષણિક સ્વતંત્રતા એટલે કે એકેડેમિક ફ્રીડમ બહુ મહત્વની ગણાય છે. કોઈ પણ ડર વગર સત્યની શોધ કરવી, પોતાના વિચારો રજૂ કરવા.
જોકે પુસ્તક ઇશારો કરે છે કે આજે એ સ્વતંત્રતા પર દબાણ છે. રાજકીય દબાણ, કોર્પોરેટ દબાણ, એ સંકોચાઈ રહ્યો એવું લાગે છે.
અને બીજું એક દબાણ છે, પબ્લિશ ઓર પેરિશ.
હા, એટલે કે સંશોધન પેપર છાપતા રહો, નહીંતર તમારી કારકિર્દી ખતરામાં.
આના લીધે ઘણીવાર ક્લાસરૂમમાં ભણાવવા પર અસર પડે છે. સારો શિક્ષક બનવા માટે જે સમય જોઈએ એ રિસર્ચમાં જતો રહે, એવો એક સંઘર્ષ ઊભો થાય છે.
અને વિદ્યાર્થીઓ, એમની ભૂમિકા તો કેટલી બધી બદલાઈ ગઈ છે.
સાચી વાત છે. પહેલાં એ શિષ્ય ગણાતો, જ્ઞાન લેવા માટે આવતો. પછી જેમ જેમ શિક્ષણનો વ્યાપ વધ્યો, તેમ અલગ અલગ બેકગ્રાઉન્ડમાંથી આવતો એક મોટો સમૂહ બન્યો. અને હવે તો ઘણીવાર એને ગ્રાહક એટલે કે કન્ઝ્યુમર તરીકે જોવામાં આવે છે. આ શિક્ષણના બજારીકરણની અસર છે.
અને ફાયદા પણ છે અને ગેરફાયદા પણ. ફાયદો એ કે યુનિવર્સિટીઓ કદાચ વિદ્યાર્થીઓની જરૂરિયાતો માટે વધુ સજાગ બની છે.
પણ ગેરફાયદો? શું વિદ્યાર્થી હંમેશા સાચો ગ્રાહક હોય છે? શું એને ખબર છે કે લાંબા ગાળે એના માટે શું સારું છે?
અને બીજું, પેલું ગ્રેડ ઇન્ફ્લેશન એટલે કે બધાને સારા માર્ક્સ આપવાનું વલણ અને સિલેબસને સહેલો બનાવવાનું દબાણ, એ પણ વધે છે.
અને સૌથી મોટો મુદ્દો તો ફીનો છે. વધતી ફી, વિદ્યાર્થીઓ પર દેવાનો બોજ, અને છેવટે યુનિવર્સિટીનો મુખ્ય રોલ શું? સારું ભણતર આપવું કે સારી નોકરી અપાવવી? આ પ્રશ્નો સતત ચર્ચામાં રહે છે.
આ ગ્રાહકવાળો મુદ્દો ખરેખર બહુ ઊંડો છે. હવે શાસન, ભંડોળ અને ગુણવત્તા પર આવીએ. ગવર્નન્સમાં શું બદલાવ આવ્યો છે?
પહેલાં જે કોલેજિયલ સિસ્ટમ હતી, જ્યાં પ્રોફેસરો જ ભેગા મળીને નિર્ણયો લેતા, એની જગ્યાએ હવે મેનેજરિયલિઝમ આવી રહ્યું છે.
એટલે
કે યુનિવર્સિટીઓને પણ મોટી કંપનીઓની જેમ ચલાવવાનું વલણ. એડમિનિસ્ટ્રેટર્સ, મેનેજર્સ વધુ પાવરફુલ બન્યા છે. આનાથી કદાચ કામ ઝડપી થાય, પણ શૈક્ષણિક મૂલ્યોનું શું, એ સવાલ રહે.
અને ભંડોળ, ફંડિંગનું શું?
એ તો મોટી સમસ્યા છે. મોટાભાગના દેશોમાં સરકાર તરફથી મળતી ગ્રાન્ટ ઘટી રહી છે અથવા તો સ્થિર થઈ ગઈ છે.
એટલે યુનિવર્સિટીઓએ બીજા રસ્તા શોધવા પડે છે.
હા, ટ્યુશન ફી વધારવી, જૂના વિદ્યાર્થીઓ પાસે ડોનેશન માંગવું, ઇન્ડસ્ટ્રી સાથે પાર્ટનરશિપ કરવી, ખાનગી આવક પર નિર્ભરતા વધી રહી છે.
અને આની સીધી અસર સ્વાયત્તતા પર પડે. જે પૈસા આપે એનો પ્રભાવ તો રહે જ ને.
કે આ કોર્સ ચાલશે, કયું રિસર્ચ થશે, એ બધું પ્રભાવિત થાય.
અને ગુણવત્તા, ક્વોલિટી કેવી રીતે માપાય છે હવે?
હવે જમાનો આવ્યો છે અકાઉન્ટેબિલિટીનો, પર્ફોર્મન્સ મેટ્રિક્સનો, અને ખાસ તો
આંતરરાષ્ટ્રીય રેન્કિંગ્સનો.
ઓ હા, રેન્કિંગ્સ એ તો બહુ મોટી વાત છે આજકાલ.
હા, આનાથી પારદર્શિતા વધે, સરખામણી થઈ શકે, એ બધું સાચું. પણ એક મોટું જોખમ પણ છે.
શું
જોખમ? એ છે કે બધી યુનિવર્સિટીઓ ફક્ત રેન્કિંગમાં ઉપર આવવા માટે સિસ્ટમ સાથે રમવા માંડે અને બધી એક સરખી બનવા લાગે.
એટલે કે પોતાની આગવી ઓળખ ગુમાવી દે.
હા, વર્લ્ડ ક્લાસ બનવાની આ જે દોડ છે ને, એમાં ઘણીવાર એક જ પ્રકારનું, મોટે ભાગે પશ્ચિમી મોડેલ અપનાવી લેવાય છે. અને જે સ્થાનિક જરૂરિયાતો હોય, જે યુનિવર્સિટીની પોતાની ખાસિયત હોય, એ ક્યાંક ભૂલાઈ જાય.
અને ભવિષ્યના પડકારો, પુસ્તક એના વિશે શું કહે છે?
પુસ્તક ડિજિટલ ટેકનોલોજીની વાત કરે છે. ઓનલાઈન કોર્સ જેમ કે મૂક્સ એ કેમ્પસવાળા ભણતરનું સુકર છે. પછી આંતરરાષ્ટ્રીય સહયોગ અને વિદ્યાર્થીઓનું મહત્વ કેટલું વધશે,
અને ક્લાઇમેટ ચેન્જ જેવી મોટી સમસ્યાઓ.
હા, એવી વૈશ્વિક સમસ્યાઓના ઉકેલમાં યુનિવર્સિટીઓનો શું રોલ રહે છે, અને રાજકીય દખલગીરી સામે પોતાની સ્વાયત્તતા કેવી રીતે ટકાવી રાખશે, આ બધા મોટા સવાલો છે.
પણ લેખકો સાવ નિરાશ નથી એમને?
ના, બિલકુલ નહીં. એમનો સૂર સાવચેતીભર્યો આશાવાદી છે. તેઓ માને છે કે આટલા બધા પડકારો છે, તેમ છતાં સમાજને ક્રિટિકલ થિંકિંગ માટે, ઊંડાણપૂર્વકની પૂછપરછ માટે અને આવતી પેઢીના ઘડતર માટે યુનિવર્સિટી જેવી સંસ્થાની જરૂર પહેલાં કરતાં પણ વધુ છે. એની જે અનુકૂલન સાધવાની ક્ષમતા છે, એ જ એની તાકાત છે.
આખી ચર્ચા પરથી મને લાગે છે કે કેટલાક મુખ્ય સંદેશાઓ સ્પષ્ટ થઈ રહ્યા છે, જે યુનિવર્સિટીના આજના રોલ અને ગોલને સમજવામાં મદદ કરે.
હા, પહેલો મુદ્દો તો એ જ છે, પરંપરા અને આધુનિકતા વચ્ચેનો સતત તણાવ. આ કલા જ સૌથી મોટો સંઘર્ષ છે.
એક બાજુ જ્ઞાન ખાતર જ્ઞાનનો આદર્શ,
અને બીજી બાજુ સમાજ અને બજારની માંગણીઓ પૂરી કરવાનું દબાણ. યુનિવર્સિટીનો સાચો હેતુ શું, એની મથામણ ચાલ્યા જ કરે છે.
બીજો મુદ્દો,
બીજું, યુનિવર્સિટી એક હાઇબ્રિડ બહુમુખી સંસ્થા છે. એને કોઈ એક જ લેબલથી ન ઓળખી શકાય. એ વિદ્વાનોનો મંચ પણ છે, બિઝનેસ પણ છે, સરકારી એજન્સી પણ છે, માર્કેટનો હિસ્સો પણ છે.
અને એની સફળતા આ બધા રોલ વચ્ચે બેલેન્સ જાળવવામાં છે.
ત્રીજું, પેલું માસિફિકેશન અને બજારીકરણ, એની અસર બહુ ઊંડી છે. શિક્ષણનો વ્યાપ વધ્યો અને એમાં માર્કેટના નિયમો આવ્યા, એનાથી યુનિવર્સિટીનું આખું સ્વરૂપ અને કામ કરવાની રીત બદલાઈ ગઈ છે.
અને જ્ઞાન પોતે જ એક પ્રોડક્ટ બની જાય એવું જોખમ પણ છે, જે એના મૂળ શૈક્ષણિક રોલને કદાચ નબળો પાડે.
ચોથું, ભંડોળ અને સ્વાયત્તાનો પડકાર. સરકારી પૈસા ઘટ્યા એટલે યુનિવર્સિટીઓની સ્વાયત્તા પર દબાણ વધ્યું છે. પૈસા ક્યાંથી આવે છે એ ઘણું બધું નક્કી કરે છે.
અને છેલ્લો મુદ્દો, વૈશ્વિકરણ અને વર્લ્ડ ક્લાસ બનવાનો મોહ.
હા, આંતરરાષ્ટ્રીય સ્પર્ધા અને રેન્કિંગને લીધે બધી યુનિવર્સિટીઓ એક ચોક્કસ, મોટે ભાગે પશ્ચિમી મોડેલ પાછળ દોડી રહી છે, અને એમાં ક્યાંક પોતાની સ્થાનિક જરૂરિયાતો અને આગવી ઓળખ ભૂલી જવાય છે.
આ બધા મુદ્દાઓ સાંભળીને એવું લાગે છે કે આ ફક્ત પશ્ચિમના દેશોની વાત નથી, આપણે ત્યાં ભારતમાં, ગુજરાતમાં પણ આ બધું એટલું જ લાગુ પડે છે.
ચોક્કસ, આપણે પણ અહીં ભણતરના વધતા ખર્ચની વાત કરીએ છીએ, નોકરી મળે એવા કોર્સ પર ભાર મુકાય છે એ જોઈએ છીએ, રેન્કિંગ માટે દોડાદોડ ચાલે છે, દેશના વિકાસમાં યુનિવર્સિટીઓ શું ભાગ ભજવે છે એની ચર્ચા કરીએ છીએ.
એટલે આ પુસ્તક આપણી સ્થાનિક સમસ્યાઓને એક મોટા વૈશ્વિક સંદર્ભમાં મૂકી આપે છે.
બરાબર, અને પુસ્તકમાં કેટલાક વિચારો એટલા ધારદાર રીતે રજૂ થયા છે કે એ સીધા મગજમાં ઉતરી જાય.
જેમ કે?
એક વિચાર છે કે આજની યુનિવર્સિટી પાસેથી સમાજ એવી અપેક્ષા રાખે છે કે એ બધું જ કરે, અર્થતંત્રને દોડાવે, સંસ્કૃતિ સાચવે, પ્રોફેશનલ્સ તૈયાર કરે અને મુક્ત વિચાર માટેનું સ્થાન પણ બને. એનો અસલી પડકાર આમાંથી કોઈ એકમાં બેસ્ટ બનવાનો નથી, પણ આ બધી ભૂમિકાઓ એકસાથે ભજાવતા ટકી રહેવાનો છે.
વાહ, આ તો યુનિવર્સિટી પરમાં દબાણ અને એના કેટલા બધા, ક્યારેક તો એકબીજાથી વિરોધી રોલ છે એ બરાબર બતાવે છે.
બીજો એક મહત્વનો વિચાર છે વિદ્યાર્થી વિશે. વિદ્યાર્થીનું શિષ્યમાંથી ગ્રાહકમાં બદલાઈ જવું એ કદાચ આધુનિક ઉચ્ચ શિક્ષણનો સૌથી મોટો ફેરફાર છે. એ શીખનાર, શીખવનાર અને સંસ્થા વચ્ચેના સંબંધને જ મૂળમાંથી બદલી નાખે છે.
હા, એટલે બજારીકરણની અસર ખાલી ફી સુધી નથી પણ શિક્ષણના આત્મા સુધી પહોંચે છે.
પછી રેન્કિંગ વિશેની ટીકા. વૈશ્વિક રેન્કિંગે શ્રેષ્ઠતાની એક બહુ શક્તિશાળી પણ સાંકડી વ્યાખ્યા બનાવી દીધી છે. વર્લ્ડ ક્લાસ બનવાની દોડમાં યુનિવર્સિટીઓ એકસરખી બની જાય અને પોતાની આગવી સ્થાનિક ઓળખ અને વિવિધતાને ભૂલી જાય એવું વાસ્તવિક જોખમ છે.
આ આપણને સવાલ કરવા પ્રેરે છે કે શું બધી યુનિવર્સિટીઓએ એક જ માપદંડે મપાવવું જોઈએ?
અને છેલ્લે શૈક્ષણિક સ્વતંત્રતા વિશે. શૈક્ષણિક સ્વતંત્રતા એ પ્રોફેસરોનો કોઈ ખાસ અધિકાર નથી પણ સમાજની જરૂરિયાત છે.
આ યાદ અપાવે છે કે યુનિવર્સિટીની સ્વાયત્તતા કેમ જરૂરી છે, ખાલી એના પોતાના માટે નહીં પણ આખા સમાજ માટે. આ વિચારો ખરેખર બહુ અસરકારક છે.
હા, અને આ ખાલી વાતો નથી, આની વ્યવહારિક ઉપયોગિતા પણ છે. અલગ અલગ લોકો આમાંથી અલગ અલગ શીખ લઈ શકે,
જેમ કે વિદ્યાર્થીઓ અને વાલીઓ.
હા, યુનિવર્સિટી પસંદ કરતી વખતે ખાલી રેન્કિંગ કે પ્લેસમેન્ટના આંકડા ન જુઓ, એ યુનિવર્સિટીનું કલ્ચર કેવું છે, એ ભણાવવા પર વધુ ફોકસ કરે છે કે રિસર્ચ પર, એનો મૂળ હેતુ શું લાગે છે એ સમજવાની કોશિશ કરો. અને જો તમે ગ્રાહક છો તો સારી સગવડોની સાથે સાથે સારા બૌદ્ધિક પડકારોની પણ માંગ કરો.
અને પ્રોફેસરો અને વહીવટકર્તાઓ માટે?
એ લોકો વિચારી શકે કે યુનિવર્સિટીના જે આદર્શો છે અને બજારની જે હકીકતો છે એની વચ્ચે બેલેન્સ કઈ રીતે રાખવું, એવી સિસ્ટમ બનાવી શકાય જે ટીચિંગ અને રિસર્ચ બંનેને સરખું મહત્વ આપે, ફેકલ્ટી અને મેનેજમેન્ટ વચ્ચે વધુ સારો સંવાદ અને સહકાર કઈ રીતે બને એના પર વિચારી શકાય.
અને સરકાર તથા સામાન્ય નાગરિકો માટે?
સરકારે એવી પોલિસી બનાવવી જોઈએ જે યુનિવર્સિટીઓની વિવિધતાને ટકાવી રાખે, બધાને એક જ લાકડીએ ન હાંકે. અને આપણે નાગરિક તરીકે પણ વિચારી શકીએ કે ઉચ્ચ શિક્ષણમાં સરકારી રોકાણ કેટલું જરૂરી છે, એકેડેમિક ફ્રીડમનું મહત્વ શું છે અને ડિગ્રીનો અસલી મતલબ શું હોવો જોઈએ, ખાલી નોકરી કે પછી એક વિચારશીલ અને જવાબદાર નાગરિક તૈયાર કરવો.
આખી ચર્ચા પછી મારા મનમાં બે વાત ખાસ રહી ગઈ. એક તો યુનિવર્સિટીઓ લગભગ 1000 વર્ષથી ટકી રહી છે અને સતત બદલાતી રહી છે. આ જે એમની સ્થિતિસ્થાપકતા છે એ કમાલની છે.
બરાબર.
અને બીજું, આ જે વિદ્યાર્થી ગ્રાહક તરીકેનો વિચાર છે એ ખરેખર કેટલો ઊંડો અને બહોળો પ્રભાવ પાડી રહ્યો છે એની ગંભીરતા મને આજે વધુ સ્પષ્ટ થઈ.
અને મારા માટે મુખ્ય શીખ એ છે કે યુનિવર્સિટીની તાકાત કદાચ એના વિરોધાભાસોમાં જ છે. એની આ જે બહુમુખી પ્રકૃતિ છે એ જ એને ટકાવી રાખે છે. અને હા, વૈશ્વિક રેન્કિંગ અંગે લેખકો જે ચેતવણી આપે છે એ ખરેખર બહુ મહત્વની છે. અને એક જ માપદંડથી મપાય? આ સવાલ પર ખાસ કરીને આપણા જેવા વિવિધતાવાળા દેશમાં બહુ ગંભીરતાથી વિચારવાની જરૂર છે.
બરાબર કહ્યું. તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. આપણા દેશમાં અને આપણા પ્રદેશમાં યુનિવર્સિટીઓ આજે વૈશ્વિક દબાણો છે, જેમ કે રેન્કિંગ, બજારીકરણ, અંગ્રેજીનું વર્ચસ્વ અને આપણી જે સ્થાનિક જરૂરિયાતો છે, આપણી ભાષા, સંસ્કૃતિ, વિકાસના લક્ષ્યો છે, એ બંને વચ્ચે શ્રેષ્ઠ સંતુલન કઈ રીતે શોધી શકે?
હા, એ આધુનિક અને સ્પર્ધાત્મક બનવાની સાથે સાથે પોતાનો જે મૂળ શૈક્ષણિક આત્મા છે, એટલે કે જ્ઞાન, વિવેચનાત્મક વિચાર અને સામાજિક જવાબદારીના કેન્દ્ર તરીકેની પોતાની ઓળખ, એ ગુમાવ્યા વગર કઈ રીતે વિકાસ પામી શકે, આ એક મોટો પ્રશ્ન છે જેના પર સૌએ વિચારવું રહ્યું. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.